महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ, રવિવાર તારીખ 16 માર્ચ 2008. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 493 આપનો સ્વાધ્યાય ચાલુ છે. અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. 6 પદના પત્રની વિચારણા છેલ્લા 2 મહિનાથી આ ચાલે છે. કૃપાળુદેવે 6 પદની પ્રરૂપણા કરી છે, એ અસંખ્ય જ્ઞાની પુરુષોની સંમતિથી, જે સનાતન અને શાશ્વત વિતરાગ માર્ગ છે એ કહ્યો છે. 6 પદની અંદર એ વાત મૂકી છે, જે વિતરાગોએ જે પ્રમાણે કહ્યું છે તે અત્યંત યથાસ્થિત એમણે કહ્યું છે. પછીના જે પેરેગ્રાફની વિચારણા ચાલે છે એમાં એમણે 6 પદનું મહાત્મ્ય કીધું છે. આ 6 પદનું મહાત્મ્ય કેવું છે, જીવને કેવી રીતે ઉપકારી છે, એ 6 પદના વિચારણાની ફલશ્રુતિ શું છે, એ વિચારણા કેવી રીતે કરવી, અદ્ભુત રહસ્ય પ્રકાશ્યું છે. પછીના તો 4 સત્પુરુષને નમસ્કાર આવશે, પણ આ જે વચ્ચેનો પેરેગ્રાફ છે એ આખું 6 પદના પત્રનો રહસ્યભૂત ભાગ છે. અનેક પ્રકારના રહસ્યો વિતરાગ માર્ગના પરમ કૃપાળુએ એમાં ગૂંથિત કર્યા છે. એની અંદર કહેલી સૂક્ષ્મ વાતો ઘણીવાર આપણી પાસે બોધ હોય પણ બોધને પામવાનું રહસ્ય, યુક્તિ, પ્રયુક્તિ, એ વાત આ એક પેરેગ્રાફની અંદર પરમ કૃપાળુએ મૂકી છે. હેતુ શું છે 6 પદનો, તો સ્વપ્ન દશાથી રહિત પોતાનું સ્વરૂપ છે. આવું પરિણામ કરવું આ પુરુષાર્થની દિશા છે. સમ્યક દર્શન પામવાની રીત શું, મોક્ષ જીવ ક્યારે પામે, અને એ મોક્ષ કેટલો સહજ છે, ખૂબ એક એક વાત એટલી બધી સૂક્ષ્મતાએ એ વિચારી છે. અને એકમાત્ર સહજ વિચાર કરે પોતે કે આ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, એમ જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પામે. એ જે પરિણામ કરે, એ જે વિચારણા કરવી છે, એ વિચારણાનું કહ્યું છે કે તે સમ્યક દર્શનને પામે, સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય, માત્ર આત્મભાવ અને અન્ય ભાવનું ભેદ જ્ઞાન પ્રગટે. પછી એને અન્ય ભાવ વિશે હર્ષ, શોક કોઈ પણ પ્રકારનો પરિણામ થતો નથી, અને એ વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. જે વિચાર એકવાર સમ્યક વિચાર થયો, સમ્યક જ્ઞાન ઉપર આધારિત સમ્યક વિચાર, તે વિચારે સ્વસ્વરૂપને વિશે શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, આ જે સ્વરૂપના લક્ષણ છે, સ્વરૂપનું જે ગુણો છે, એ અંતરરહિત તેના અનુભવમાં આવે છે. નિરંતર અવિચ્છિન્નપણે આત્મ ઉપયોગ, નિરંતર, આ નિરંતરની વાત અદ્ભુત રીતે મૂકી છે. અંતરરહિતપણે હવે એની અંદર અન્ય ભાવ પ્રવેશ કરતો નથી, પોતે કેવળ પોતાના સ્વસ્વભાવની અંદર લીનતા કે છે. યોગ માર્ગમાં કહ્યું કે મનની અવસ્થામાં પહેલા વિક્ષિપ્ત હોય પછી યાતાયાત હોય, પછી સંલિષ્ટ હોય, પછી લીન હોય, આ સંલીનતા મગ્નતા એને યશવિજયજી મહારાજે કહી છે, હરિભદ્ર સુરીજીએ લીનતા કહી છે. એવું અંતરરહિતપણું સુલીનતા શબ્દ છે. એ સુલીન એ પોતાને એના અનુભવમાં આવે છે. જો જાણવાની વાત નથી, અનુભવની વાત છે. જીવ આ પરિણામ કરે તો એને પોતાનું સ્વરૂપ શુદ્ધ સંપૂર્ણ અવિનાશી અને અત્યંત આનંદ સહિતનું અનુભવમાં આવે છે. પછી ક્યાં પ્રશ્ન હતો? એક વાત અનુભવની બને, પછી સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. આ અનુભવ કેવો? કે આજ સુધીની બધી જ વિભાવ પર્યાય, જીવની અનંત કાળથી ચાલી આવેલી પર્યાય વિભાવ પર્યાય છે, પરમાં જોડાયેલો છે, પરમાં બુદ્ધિ છે, પરમાં આસક્તિ છે, આ વિભાવ પર્યાય છે. પર પ્રત્યેના રાગ દ્વેષ છે, ઇષ્ટ અનિષ્ટપણું છે, પ્રીતિ અપ્રીતિનો ભાવ છે, ગમો અણગમો છે. માત્ર પરને જોતો નથી, એની સાથે આવા રતિ અરતિના ભાવથી સંકળાયેલો છે. એ વિભાવ સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી ઐક્યતા થઈ છે. આ એકપણું કેમ છે? અનાદિનો અભ્યાસ છે. અભ્યાસ એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે હવે એ અભ્યાસના રૂપમાં પરિવર્તિત થઈ ગયો છે. વિભાવથી પોતાની ઐક્યતા એટલી બધી માને છે કે એથી પોતે ભિન્ન છે એ વાત એને ખ્યાલમાં આવતી જ નથી, એ લક્ષમાં બેસતી જ નથી, એનો એ વિચાર નથી કરી શકતો કે હું એનાથી, હું શરીરથી ભિન્ન છું, હું મારી દૈહિક પર્યાયથી ભિન્ન છું. આ એને ઇટ્સ ઇમ્પોસિબલ, નોટ વિધિન ઇઝ રીચ. આજે આપણે ઘણી વાર મોબાઈલની અંદર લઈએ ને પછી કરીએ તો કે ટાવર ન હોય તો પછી શું જવાબ આવે? કે તમે જેને કોલ કરવા માગો છો એ હવે નોટ વિધિન રીચ, આ તમારા ક્ષેત્રની અંદર નથી, બહાર છે. એમ આ જીવને કેટલી આધ્યાત્મની વાતો બહાર જ છે, નોટ વિધિન ઇઝ રીચ. ઘણી ઘણી વાતો સમજાતી નથી, એનું કારણ કે આપણે આપણી મર્યાદાઓ એટલી બાંધીને બેઠા છે, એટલા બધા મતાગ્રહ છે, એટલું બધું અભિમાન છે, એટલો બધો અહંકાર છે, એટલો બધો મમત્વ ભાવ છે. વિતરાગના વચનો નોટ વિધિન અવર રીચ. આપણે એ વિતરાગના વચનોનો શુદ્ધ આશય પણ તામી શકતા નથી, એવી જીવની અવસ્થા થઈ ગઈ છે. એનું કારણ અનાદિનો અભ્યાસ છે, આ આજકાલનો નથી. અને એ અભ્યાસથી થયેલી ઐક્યતા સહજ થઈ ગઈ છે, પર સાથેની ઐક્યતા સહજ થઈ ગઈ છે. એ કહે છે તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. આ જ્યારે અનુભવ થાય છે કે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ, એ સ્વપ્ન દશામાં અહંભાવ પણ ગયો, મમત્વ ભાવ પણ ગયો, અને એથી રહિત મારું સ્વરૂપનો જો વિચાર કર્યો તો તે વિચારે જે અનુભવ થાય છે પોતાનો આત્મ સ્વરૂપનો શુદ્ધ સંપૂર્ણ અવિનાશી અને આનંદયુક્ત, એ અનુભવ કેવો છે? તો કે સ્પષ્ટ પ્રત્યક્ષ. આ આત્માનો અનુભવ એને સ્પષ્ટ પ્રત્યક્ષ છે. હવે એ અનુભવ એ કોઈને પૂછવા જવાનો વિષય નથી, કોઈના અભિપ્રાયનો વિષય પણ નથી. એક શબ્દ પ્રયોગ ત્રણ મૂક્યા છે, એક સ્પષ્ટ પ્રત્યક્ષ, બીજો અત્યંત પ્રત્યક્ષ. અત્યંત એટલે પોતાને એકદમ આમ હથેળીમાં જેને કહીને આત્મા આપી દીધો હોય, તો આ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ છે. હવે આમાં કોને પૂછવા જવું? અત્યંત પ્રત્યક્ષ આ અનુભવનું સ્વરૂપ કે છે. અને ત્રીજું અપરોક્ષ. અપરોક્ષ એટલે મારાથી જરા પણ દૂર નથી. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે આત્મા એક તસુ પણ અસમીપ નથી, અસમીપ નથી. હું જ છું આત્મ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, અનંત ગુણ હું જ છું. આ અભ્યાસ જો તૂટે દેહ સાથેનો, વિભાવ પર્યાયનો, અને જો સહજ પરિણામ થાય કે સ્વપ્ન દશામાં છું અત્યારે, હું આ સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, ભિન્ન છે, તદ્દન ભિન્ન છે, મારા લક્ષમાં બેસતું નથી, મારી કલ્પનામાં આવતું નથી. વધારે પ્રયત્ન કર વિચારવાનો, વસ્તુ સત્ય એ જ છે, તને નથી બેસતું, પ્રયત્ન વધારે કર. અવરોધ મારા તરફથી છે, પરમાત્મા તરફથી નથી. સર્વજ્ઞ એ તો એ સ્વરૂપને પ્રકાશ્યું છે, હવે એ પ્રકાશેલું સ્વરૂપ પૂર્ણ સત્ય છે તો મારે એનો આવિષ્કાર કરવો. ઓન્લી માય ડ્યુટી ઇઝ ટુ રિયલાઇઝ એન્ડ નોટ ટુ ક્વેશ્ચન. મારે એમાં તર્ક લડાવવાની જરૂર નથી, એના કારણવાદમાં જવાની જરૂર નથી. મારે માત્ર એનો આત્મ સાક્ષાત્કાર પ્રયોગ કરવાની જરૂર છે. અંતર્મુખતા આવ્યા વિના આ પ્રયોગ નથી થતો. સુવિચારણા ઉત્પન્ન થયા વિના નિજપદ પ્રગટ થતું નથી. આત્મસિદ્ધિની ગાથામાં કહ્યું છે,
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થયે પામે પદ નિર્વાણ.
સુવિચારણાથી નિર્માણનો માર્ગ ટૂંકામાં ટૂંકો છે. સુવિચારણાથી નિર્માણનો માર્ગ ટૂંકામાં ટૂંકો. જેવી સુવિચારણા પ્રગટી તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, તે સર્વથી હું ભિન્ન છું, અન્યથી ભિન્ન છું. આ સુવિચારણા પ્રગટી સહજ પરિણામ કર્યું જીવે તો સર્વ વિભાવ પર્યાયમાં માત્ર અભ્યાસથી ઐક્યતા હતી તે ઐક્યતા ટળી જાય, તે જીવ સંકેતને પામે, મોક્ષને પામે. અને કેવું પામે? એવો એનો અનુભવ થાય આત્માનો, શુદ્ધ સંપૂર્ણ અવિનાશી પરમ આનંદ સ્વરૂપ, ઇટર્નલ બ્લિસ. એ અનુભવ એ થાય તો કે એ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ. આ અપરોક્ષ શબ્દ એટલે મારાથી તસુ માત્ર પણ દૂર નહીં, તે હું જ, સોહમ, તે હું જ. આ અપરોક્ષ, અપરોક્ષાનુભૂતિની આખી કલ્પના છે. પ્રત્યક્ષની વાત તો ઘણી દૂર છે, પ્રત્યક્ષની વાત કરનારા તો હજી ઘણું ડિસ્ટન્સ છે. અપરોક્ષ, પરોક્ષ નહીં, તે આત્મા અપરોક્ષ છે. આ પ્રત્યક્ષમાંથી અપરોક્ષ સુધી જવું પડે, એ અનુભવ કરનાર તે જ હું. આવી પ્રકારની જે એની અનુભૂતિ થાય છે એને કહે છે તે અપરોક્ષ, તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. આવી અનુભૂતિ થાય તો શું પરિણામ આવે? બસ પછી વિનાશી પદાર્થ હોય એ વિનાશી પદાર્થના પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, એનું ઇષ્ટપણું કે અનિષ્ટપણું, એને કોઈ પણ પ્રકારની એ સંયોગની સાથે ઇષ્ટ બુદ્ધિ સમાપ્ત થાય છે. હું સ્વયં પૂર્ણ છું, મારું પૂર્ણપણું મને અનુભવમાં આવે અને અપરોક્ષપણે અનુભવમાં આવે તો અન્ય પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ કે અન્ય પદાર્થને વિશે અષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ એ ક્યાં રહે? છૂટી ગયો એ અન્યથી, એ અન્ય અન્ય થઈ ગયું. આજ સુધી અન્ય અન્ય નહોતું, અન્ય તે હું હતું, અન્ય તે મારું હતું. હવે એક પરિણામ થયું કે અન્ય તે અન્ય જ છે, એ એવા અન્ય પદાર્થના સંયોગને વિશે, આવા પછી એને સંયોગ હોય કે ન હોય એને કોઈ પણ પ્રકારનું મારાપણું થતું નથી. એ જે આપણે અપૂર્વ અવસરની ગાથામાં બોલીએ છીએ કે આ અદ્ભુત વાત મૂકી છે, એ છેલ્લે ચારિત્ર મોહની દશાનું છેલ્લું અવસ્થા છે દસમી ગાથામાં.
શત્રુ મિત્ર પ્રત્યેવર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યૂના દેખતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
કેવી અદ્ભુત દશા! અન્ય ભાવની વિશે ને ઇષ્ટ અનિષ્ટ પણાની બુદ્ધિ થતી નથી. જ્યારે અપરોક્ષ અનુભૂતિ થાય છે સ્વભાવની, ત્યારે તો શત્રુ મિત્રમાં શબ્દ છે સમદર્શિતા, માન અમાનમાં તેજ સ્વભાવ, જીવિત મરણ કોઈ ન્યૂનાધિકતા નથી, એમાં જીવિતમ્યની કઈ અધિકતા નથી, મરણની કઈ ન્યૂનતા નથી. અને ભવ અને મોક્ષ કદાચ પરિભ્રમણ ચાલુ રહીએ કે મોક્ષ થઈ જાય તો પણ શુદ્ધ વર્તે સંભાવ, સંભાવ જ છે. હવે ભવ હોય તોય ભલે રહ્યા અને મોક્ષ હોય તોય ભલે, હવે તો મોક્ષની પણ ઈચ્છા. ઓહો, જ્યારે પોતાના સ્વ સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ જ્યારે થાય છે ત્યારે એને હવે ભવ હોય કે ન હોય એની સાથે કઈ સંબંધ નથી. કારણ કે ભવ છે એ બધું અઘાતી કર્મનું સ્વરૂપ, જે થવું હશે તે થયા કરશે, દેહ છતાં નિર્વાણ. શું ચિંતા! દેહ છતાં નિર્વાણ એને ભવની શું ચિંતા છે! અને મોક્ષ થવાનો હશે ત્યારે થશે. અઘાતી કર્મો એના કાળે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત, હવે એને દેહની ચિંતા નથી. અદ્ભુત અવસ્થા છે અપરોક્ષાનુભૂતિ. કૃપાળુ દેવે આ પોતાના સ્વરૂપની છ પદના, જો આત્માના સ્વરૂપની સહજ વિચારણા કરવામાં આવે, એના રહસ્ય સાથે એને લક્ષમાં લેવામાં આવે, અને એ અહંભાવ અને મમત્વ ભાવ એ સ્વપ્ન દશા છે અને તેથી રહિત મારું સ્વરૂપ છે, અને સર્વ પદાર્થમાં જે વિભાવ પર્યાય છે એ અધ્યાસથી ઐક્યતા છે, તેનાથી મારું સ્વરૂપ ભિન્ન જ છે, આવા પરિણામની અંદર જો થોડો સમય રહે જ, આવું શુદ્ધ પરિણામ કરે, તો પછી એને પોતાનો સંપૂર્ણ શુદ્ધ સંપૂર્ણ અવિનાશી અને આનંદ એવું સ્વરૂપ અંતરરહિત અનુભવમાં આવે છે, અને કોઈ વિદાસ વિનાશી પદાર્થ પ્રત્યે એને ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ થતી નથી. પદાર્થ ભલે રહ્યા પણ એને કંઈ ફેરફાર થતો નથી. એમ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. અદ્ભુત વાત છે. એ કહે છે પોતાનું સ્વરૂપ કેવું છે એને અનુભવમાં આવ્યું છે, એ સ્વરૂપ કેવું? તો કે જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત. જો અનુભવ થાય તો હું તો જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત મારું સ્વરૂપ, સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ તે જાણી વેદી કૃતાર્થ થાય છે. માત્ર જાણતો નથી, વેદન છે, માત્ર જાણતો નથી. જાણકારી વાળા તો ઘણા રખડે છે, વેદન છે. આ વેદન એ સાધનાનું ફળ છે. અંતર્મુખ સાધના કરીએ, સ્વરૂપને વેદીએ, છે ને નથી વેદાતું. ન હોય ને વેદવાની વાત હોય તો જરા હજી ડિફિકલ્ટ થાય. કોઈ પદાર્થ જ નથી. અને કોઈ કહે કે તમે ધારો કે અમેરિકા ગયા છો એવો આનંદ લ્યો ને, ભાઈ ક્યાંથી લઉં, ગયો જ નથી તો. જે વસ્તુ નથી એનું વેદન કેવી રીતે કરવું? એ તો કલ્પના થાય, એ વસ્તુ કલ્પનાનો વિષય છે, એ કવિઓનું કામ છે. કવિઓ શું કરે, શેનું વેદન કરે? એની કવિતાઓ જોજો તમે, આકાશના તારલા તોડવા છે, આનું આમ થવું છે, આનું આ થશે, એવી એવી લખી કોઈ વાત, મો માથા વિનાની વાત. આકાશ કુસુમવત, વંધ્યા સૂતવત, એ તો કવિની કલ્પના છે. આ જ્ઞાન છે, એ કવિની કલ્પના નથી, કવિની ચાતુરી નથી. આ તો અનુભવનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. આત્મા છે, પેલું પદ છે, આત્મા છે. અને તને વેદન કરવાનું કે છે? શેનું વેદન કરવાનું છે તારે? જે છે એનું વેદન કરવાનું છે. તે જાણી વેદી છ પદના સ્વરૂપથી આત્માને માત્ર જણાશે નહીં, આત્મા વેદાશે. અને જે છ પદનું પરિણામ કરવાનું છે, એમ જો જીવ સહજ પરિણામ કરે, એ પરિણામ વેદનનું કરવાનું છે, જાણવાનું નહીં. જાણવાનું તો છ પદ કડકડાટ બોલી જશે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, એનો મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. સરસ, બહુ સારું, તને મળ્યો સાહેબ? મને તો કઈ લક્ષમાં જ બેસતું નથી. અને બોલે સરસ, પણ અંદરથી શંકા છે, ખરું? મોક્ષનું કઈ ઠેકાણું નથી. આત્મા છે કે નહીં એ કોણે જોયો છે અને કોણે જાણ્યો છે? એટલે પછી સંસારમાં મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટે નમો. સંસારમાં મોહ આધારિત રહી વર્તે મોહાવેશમાં, બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. આવા શુષ્ક જ્ઞાની થઈ જાય, શબ્દોના જ્ઞાની, આત્માને તો કાંઈ લેવા દેવા નથી, અને મોહથી જરાય છૂટો પડતો નથી. કારણ કે અંદરમાં એ શ્રદ્ધાન થયું નથી, અનુભવ થયો નથી, વેદન નથી. આત્મા છે એ આત્માનું વેદન નથી, અને દેહ છે એનું વેદન છે. અધ્યાસ છે એટલે દેહાધ્યાસ એટલો બધો છે કે એને માટે એને વિચારવું પણ નથી પડતું દેહના વેદન માટે. સરસ મજાનો સામે પદાર્થ આવે ભાવતો તો મોઢાની લાળ શરૂ થઈ જાય છે. આ વેદન એનું, સ્વાદનું વેદન. સરસ મજાનું દ્રશ્ય આવે આંખની અંદર, એના અનેક પ્રકારના સ્વરૂપો શરૂ થઈ જાય છે. આ વેદન. સારું સંગીત કે નિંદા કોઠલી જેમાં રસ હોય સાંભળવા મળે તો તરત જ જોડાઈ જાય છે, હજાર કામ પડતા મૂકીને, અથવા કામ કરતા કરતા કાન ત્યાં છે. આપણા રસોડામાં રહીને પાડોશીના ઘરમાં શું ચાલે છે સમજાય છે, વેદન છે. આ વેદન છે, દેહનું વેદન છે, ઇન્દ્રિયોનું વેદન છે, ઇન્દ્રિયોના વિષયનું વેદન છે, અને સહજ છે. એને માટે કોઈ પ્રયત્ન કરવો પડે? શરીર ઉપર ક્યાંય માખી બેઠી, ક્યાંય મચ્છર આવ્યો, એનું વેદન કેટલું બધું જબરજસ્ત છે. સહજ છે, પગમાં કાંટો વાગ્યો, સહજ છે, ઊંઘમાં હોય તોય એટલું બધું સહજ વેદન છે. એમ કે છે કે આત્મ બાબતમાં જીવ સહજ પરિણામ કરતો નથી, કે તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે. એમ જો જીવ સહજ પરિણામ કરે, આત્માનું સહજ પરિણામ થતું નથી, અને દેહનું સહજ પરિણામ છૂટતું નથી. દેહનું સહજ પરિણામ છૂટતું નથી. શરીર સાથે સહજ પરિણામ છે, આત્મા સાથે શાબ્દિક પરિણામ છે, અનુભૂતિનું પરિણામ નથી. કારણ કે સાંભળ્યા પછી નથી મનન, નથી ચિંતન, નથી અનુપ્રેક્ષા એની. એને એમ થાય છે કે સાંભળીને મોક્ષ થાય, શબ્દોથી મોક્ષ થાય. અરે શબ્દોથી મોક્ષ થતો હોય તો છઠ્ઠું પદ ન આપે કૃપાળુ દેવ. પાંચ પદમાં તો આત્મા સમજાવી દીધો, શિષ્યએ કહી દીધું કે આત્મા વિશે થઈ પ્રતીત, મને તો આત્માની પ્રતીતિ થઈ ગઈ. સદગુરુ જાણે છે કે આની પ્રતીતિ શબ્દની થઈ છે. હજી સાધનાનું એક પદ છે, સાધકનું એક પદ છે, એ સાધના વિના સિદ્ધિ ન થાય. સિદ્ધિ પ્રાપ્ત કરવી હશે, આત્મસિદ્ધિ કરવી હશે, તો આત્માના સાધક થવું પડશે. અને આના આત્માના સાધક થવું પડતું થવું હશે તો જેટલા જેટલા માર્ગ સાધનાના વિતરાગ દર્શનમાં કયા છે, આ બધા યોગ માર્ગ છે. યોગ દ્રષ્ટિ સમુચય, આઠ દ્રષ્ટિની સજ્જાય, હેમચંદ્રાચાર્યજીનો યોગસાર, આ બધા ગ્રંથો એ યોગ માર્ગના જીવને મોક્ષ સાથે જોડે. આવી ક્રિયા, આવો વ્યવહાર, આવો ધર્મ વ્યાપાર એ યોગ છે. જીવ ધર્મ વ્યાપાર કરતો નથી, ધર્મ શ્રવણ કરે છે. શ્રવણથી આગળની ભૂમિકામાં જતો નથી. રોજ અડધો કલાક એને કીધું કે તું તારી જાત સાથે બેસી જા, જે વિચાર આડા અવડા ગાંડા ઘેલા આવે થવા દે, પણ આંખ ઉઘાડીશમાં ને બીજે જાઈશમાં. અંતર્મુખ થવાનો જ પ્રયત્ન કર, બહાર નહીં નહીં નહીં. મારું સ્વરૂપ અંદરમાં છે, હું અંદરમાં છું. બહારનું મારો અભ્યાસ તે ઐક્યતા છે, તેનાથી હું ભિન્ન છું, મારે બહારનું કંઈ કામ નથી. આવો અભ્યાસ શું આપણો, આવી સાધના શું આપણી? સાધનાનું સ્વરૂપ અંતર્મુખીપણું છે. આ અંતર્મુખીપણું આવતું જ નથી, બાહ્ય ભાવ વિના આપણને સોરવતું નથી, ચાલતું નથી. કૃપાળુ દેવ કહે છે કે જગતમાં અમને સાતું નથી અને આપણને આત્મામાં સાતું નથી. આપણે તો હોશિયાર છે ને, આત્મસાધકને જગતમાં સાતું નથી, જરાય સેવાતું નથી. આ જગત એની માયા હવે સહન થતી નથી. હે નાથ, ચારે તરફથી બરછીઓ ભોંકવામાં આવે તો તે સહન કરું, પણ જગતની મોહિની સંમત થતી નથી. જગતની મોહિની સંમત થતી નથી. શું કૃપાળુ દેવે પોતાની આત્મદશાનું વર્ણન કરીને આ કહે છે. એવો અપરોક્ષ અનુભવ, સંપૂર્ણ જન્મ જરા મરણ અને રોગ આદિ બાધા રહિત આ સ્વરૂપ વિશેની સ્પષ્ટ કલ્પના કે હું છું એ જન્મથી રહિત છું, મરણથી રહિત છું. એટલે જેનો જન્મ થાય છે તે હું નહીં, જેનું મૃત્યુ થાય છે તે હું નહીં, જેને જરા પીડે છે તે હું નહીં, જેને રોગનો વ્યાધિ થાય છે તે પણ હું નહીં. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું. અને કેવું? સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું. કૃપાળુ દેવે એ સંપૂર્ણ મહાત્મ્ય 411 ના પત્રની અંદર જરા ઉલ્લેખ કર્યો છે, જોઈ લઈએ. એમાં લખ્યું છે કે સર્વ મહત પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે, નિસંદેહ અંગીકાર કરવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત પ્રભાવ જોગ વર્તતા ન હોય તો પછી તે બીજે કયે સ્થળે વર્તે તે વિચારવા યોગ્ય છે. પૂર્ણ મહાત્મ્ય આ જગતની અંદર આશ્ચર્યનું આશ્ચર્ય, વંડર્સ ઓફ વંડર હોય તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે. આ બધા જ ચમત્કાર, આ બધા જ આશ્ચર્યો આત્માના સ્વરૂપ પાસે લઘુ છે, ગૌણ છે. સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એટલે પછી લખ્યું છે તે આત્મ સ્વરૂપથી મહત એવું કંઈ નથી. આત્માથી સૌ તે આત્મ સ્વરૂપથી મહત એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી, કે જે પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. એવો કોઈ પ્રભાવ જોગ સૃષ્ટિમાં નથી, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. એવો કોઈ પ્રભાવ જોગ નથી. કેવો પ્રભાવ જોગ? કે જે પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને વિશે પ્રાપ્ત ન હોય. આવો કોઈ છે નહીં, થયો નથી અને થવાનો નથી. સૌથી મહત પ્રભાવ જોગ હોય, સૌથી મહાત્મ્યનું ઠેકાણું હોય તો તે નિજ સ્વરૂપ છે. નિજ સ્વરૂપથી શ્રેષ્ઠ જગતમાં કોઈ આશ્ચર્ય નથી. એ તો ભક્તામર સ્તોત્ર એના અર્થ સાથે વિચારીએ તો એ માનતું સુરેશભાઈજીએ એ પરમાત્માના પૂર્ણ આત્મ સ્વરૂપને જો મહિમા ગાયો છે. કેવો મહિમા ગયો છે કે નાથ આનાથી કંઈ ચડિયાતું નથી. સ્વર્ગ નહીં, ચંદ્ર નહીં, સૂર્ય નહીં, ગ્રહો નહીં, દેવો નહીં, કાંઈ નહીં, બધું તારી આગળ વૃક્ષ છે, તુચ્છ છે. એને તો સૂર્યને શરમાવ્યો છે, ચંદ્રને પીળો કીધો છે, કાંઈ નહીં. આ જગતની અંદર મોટામાં મોટા આશ્ચર્યો, આ કોટી કોટી સૂર્ય, તો કે એ સૂર્યનું કાંઈ ઠેકાણું નહીં, ખોટા આડા આવે છે. એમ લખ્યું છે, એ પ્રભુ તારું મુખ એટલું પ્રકાશિત છે કે જગતના અંધકારને દૂર કરે, એમાં તો કે છે આ રવિ ને ચંદ્ર એ તો આડા આવે છે. ભક્તામરની એક એક ગાથા, એક એક લીટી, શું પ્રભાવજોગ છે પ્રભુનો! એ આત્મ સ્વરૂપનો પ્રભાવ છે. સમવસણમાં બિરાજિત એ તીર્થંકર પરમાત્મા, એ સર્વજ્ઞ જીન, એ જ્યારે દેશના આપે છે ત્યારે સમવસણ એટલા માટે મૂક્યું છે કે જગતની અંદર જે કાંઈ ઐશ્વર્ય અને વૈભવની શ્રેષ્ઠ પરાકાષ્ઠા છે એ સમવસણથી વધારે હવે પૂતગલની કોઈ રચના થઈ શકે એમ નથી, આનાથી વધારે કંઈ નથી. જે કઈ હતું બધું ઠાલવી દીધું. મનુષ્યો ભેગા થયા અને દેવો પણ ભેગા થયા, અને જેટલી કળા હતી, જેટલી વિદ્યા હતી, જેટલો વૈભવ હતો, જેવું એનું સામર્થ્ય હતું, બધું ઠાલવી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રચના કઈ કરી? સમવસણની. અને આ જ્ઞાનીઓએ કીધું કે આ સમવસણ હાવ નકામ છે, એના કરતા મારો પ્રભુ મહાન છે. હે પ્રભુ, તને નમસ્કાર છે એ તારા તારા સમવસણના અલંકારને નથી, આ દેવો આવીને ચામર વિંજે છે એને નથી, આ જુદા જુદા રંગબેરંગી પુષ્પો આકાશમાંથી પડે છે એને નથી, આ વાયુ લહેરાય છે એને નથી. હે નાથ, આ બધાની વચ્ચે પણ તું તારું આત્મ સ્વરૂપ જે પૂર્ણ પ્રગટ છે અને તું જે એનાથી વિતરાગ છો, બસ તારી વિતરાગતાને ધન્ય છે, તારી સર્વજ્ઞતાને ધન્ય છે. અર અમારા નમસ્કાર તો તારી વિતરાગતાને છે, તારી વિતરાગતાનો મહિમા અમે સમજી શકતા નથી. એટલે આ જે સંયોગ છે મહિમાનો એ મૂકીને કહ્યું કે આનાથી તું શ્રેષ્ઠ. બોલ હવે આ કલ્યાણ મંદિર સ્તોત્ર જ્યારે જ્યારે બોલીએ ત્યારે એના ભાવની અંદર લીન થઈએ, ઓતપ્રોત થઈએ, પ્રભુનો મહિમા, આત્મ સ્વરૂપનો મહિમા એ તો સમજાય. એ કે છે, સર્વ પ્રકારનો પ્રભાવ જોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે. એવું સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું, સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું, જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત આ કઈ વસ્તુ એને નડતી નથી. અને સંપૂર્ણ મહાત્મ્ય જ્યાં છે, આત્મસિદ્ધિમાં કહ્યું આત્માથી સૌહીન. પૂદગલની ગમે તેવી રચના, આત્માના નિધાન પાસે કુબેરનો ભંડાર પણ તુચ્છ તૃણવત છે. આવું લક્ષ થાય એવું નિજ સ્વરૂપ, એવા નિજ સ્વરૂપનો મહિમા છે, એવું આત્મ સ્વરૂપ જેવું પરમાત્માનું પ્રગટ છે એવું જ મારું છે, હું આત્મા છું. આ જ્ઞાની પુરુષ કે છે, પ્રત્યેક જીવને તું આત્મા છો. આ છ પદથી આત્માનો નિશ્ચય કર અને પરિણામ કર અને અનુભવ કર. એ કે છે કે એવું નિજ સ્વરૂપ જાણી વેદી પરિણામ કર, એવું કર કે તને સ્વરૂપ માત્ર તારું જાણપણું નહીં, તારું વેદનપણું થવું જોઈએ. વેદીને તે કૃતાર્થ થાય છે. આ છ પદને જાણનાર જીવ જો સહજ વિચાર કરે તો એને કૃતાર્થતા થાય, પોતાના આત્મ સ્વરૂપનું વેદન થાય. હવે આથી વિશેષ કૃતાર્થતા શું? મારે જે બેસ્ટ અનુભવ લેવો તો જગતની અંદરના સુખનો, ઇટર્નલ બ્લિસ, પરમ આનંદ, એનો અનુભવ મને મારા આત્મ સ્વરૂપમાં મળી ગયો, કૃતાર્થતા થઈ ગઈ. હે પ્રભુ, હવે કૃતકૃત્યપણું. બનારસી દાસજીએ સમયસાર નાટકની અંદર જે ગાથા લખી અને કૃપાળુદેવે પત્રમાં સૌભાગને મોકલી કે આત્માની એવી અદ્ભુત દશા કે હવે લેવાનું કાંઈ નથી, દેવાનું કાંઈ નથી, કઈ લેને કોને, ક્યાં શું બચ્યું છે, હવે બાકી શું છે, બસ આ કૃતકૃત્યતા, પૂર્ણ કામતાપણું. અને પોતાની દશામાં કહે છે, ધન્ય એવા અમે, કૃતકૃત્ય એવા અમે. એવું અમારું આશ્ચર્યકારક સ્વરૂપ ક્યાંય કહી શકાતું નથી. આપણે પણ આપણી કૃતાર્થતા કરી શકીએ. આ છ પદના પત્રની શું તાકાત છે, આ છ પદના પત્રનું શું મહાત્મ્ય છે, આ છ પદના પત્રની અંદર એ પત્રને આત્મસાત કરવાનું શું રહસ્ય છે. આ એક પેરેગ્રાફને વારંવાર આપણી અનુપ્રેક્ષાનો વિષય થવો જોઈએ, ચિંતનનો વિષય થવો જોઈએ. રોજ કડકડાટ બોલી જઈએ છીએ ભાવ વિના, શબ્દોનો પાઠ તો થાય. છોકરો 10મા ધોરણને 12મા ધોરણમાં હોય તો કેવો કડકડાટ બોલતો હોય, એ જે બોલે છે, સમાજશાસ્ત્ર બોલે છે, વિજ્ઞાન બોલે છે, બધું કડકડાટ પાઠ બોલે છે, પણ એના ભાવ સાથે એને કાંઈ સંબંધ નથી. એટલે પાસ થઈ જાય પછી પાછો કોરો ને કોરો. આપણે કહીએ કે તું 10મામાં તું તારે આવતું હતું, એ ગયું, આવતું હતું તે જ મને યાદ હતું, મેં લખી નાખ્યું છે, પણ મને ખબર નથી શું આવતું હતું. એમ આપણે પણ છ પદ પત્ર હું ઘણી વાર બોલી ગયો, પણ શું આવતું હતું મને ખબર, આ તો ઘણી વાર વાંચ્યો છે, કોઈને કઈ છ પદ પત્ર ચાલે ઘણી વાર વાંચ્યો છે, સારું, બહુ સારું, હજી વધારે વાંચ. કે વાંચો બંધ કર, કેમ હવે તરત મોટો થઈ ગયો. ભાઈ વાંચીને વિચારવાનું છે, ચિંતન કરવાનું છે, અનુપ્રેક્ષા કરવાની છે, અને એ છ પદમાં રહેલું જે અપ્રગટ તત્વ છે એને પ્રગટ કરવાનું છે. હજુ એની અંદર અવક્તવ્ય ઘણું છે, એ અવક્તવ્યને અનુભૂતિના સ્તર ઉપર લઈ જા. વક્તવ્ય તો નહીં થાય, શબ્દોની તાકાત નથી, આને શું કહીએ અમે. એ કે છે કૃતાર્થ થાય છે. જન્મ જરા મરણ રોગાદી બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. તે એટલે કોણ? જીવ. કયો જીવ? જે આ પરિણામ કરે છે. શું પરિણામ કરે છે? કે તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે. સર્વ વિભાવ પર્યાયમાં અનાદિથી અનાદિના અભ્યાસથી ઐક્યતા થઈ છે. હવે એને કોઈ પણ પ્રકારના વિનાશી પરિણામ વિશે કોઈ પણ પ્રકારના હર્ષશોકના સંયોગ ઉત્પન્ન ન થાય. અન્ય ભાવને વિશે હવે આત્મભાવ થતો નથી. આ આત્મભાવ અને આ અન્ય ભાવ, આવું સ્પષ્ટ ભેદ જ્ઞાન જેને વિશે વર્તે છે, એને, એ જીવને, એને અનુભવ થાય છે. હવે એનો અનુભવ છે તો પાક્કો છે. સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ, આવો જ. અપરોક્ષ કહેતા તો એ દૂર જ નથી, મારો જ છે, દૂરી જ નથી. અંતરનો અભાવ એ અપરોક્ષ છે. તમે મારી પ્રત્યક્ષ છો તો હું છું ને તમે છો, અંતર છે. વાત બેસે છે? આ પુસ્તક મને પ્રત્યક્ષ છે તો હું છું ને પુસ્તક છે, પણ આ કૃપાળુદેવના વચનો મને અપરોક્ષ છે તો પુસ્તકની જરૂર નથી, તે વચનરૂપ જ હું છું. મને એના ભાવ અને મારા ભાવ સાથે એકરૂપતા છે. તદ્મય, તન્મય પણ હું, તદરૂપતા. આ અપરોક્ષ છે. પરમાત્મા સાથે અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ. ઉપાસના એ અપરોક્ષનું સ્વરૂપ છે. પ્રભુને, ગુરુને અને એનું જ્ઞાન, એનો બોધ, એની સાથેની એકરૂપતા, એની સાથે પ્રત્યક્ષથી પણ વિશેષ સમીપતા છે. એને કૃપાળુદેવે કહ્યું, જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં. ત્યાં જીન પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ છે. જીનેશ્વર પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ છે. મીરાને કૃષ્ણ પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ છે. નરસિંહને કૃષ્ણ પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ છે. તુલસીને રામ પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ છે. આનંદ ગંગીને તીર્થંકરો ચોવીસી પ્રત્યક્ષ નહીં પણ અપરોક્ષ છે. અહો અહો હું મુજને નમો 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 મુજરે. શાંતિનાથનું સ્તવન કરતા કરતા કે હું જ છું પ્રભુ, મને હું શું તારી હવે સ્તવના કરું, મારા મારા તારામાં ક્યાં ભેદ છે. ઓ એમ શ્રીમદ રાજને ભગવાન મહાવીર અપરોક્ષ છે. સહજ વિચારે સંપૂર્ણ વિતરાગનો બોધ યથા તથ્ય સાંભળી આવે છે. અનંત વિશિષ્ટ આત્મગુણ સમયે સમયે વધતો હોય છે. સમયે સમયે અનંતા ચારિત્ર પરિણામ વર્તમાન થયા કરે છે. આ દશા કડવામાં આવતી નથી અને કડી શકે એવાનો કોઈ યોગ નથી. જુઓ તો ખરા, આ અપરોક્ષપણું એને વિતરાગ સાથે કેટલું બધું છે. પ્રભુ આમ કહેતા હતા, પ્રભુ આમ કહેતા હતા. અને કદાચ તમે નહીં કંઈ મળે શાસ્ત્રમાં છોડી દેજો, અમે કહીએ છીએ એને જ આગમ વચન માનજો. આમે હૃદય, પરમાત્માના હૃદયની વાત કહીએ છીએ. તીર્થંકરના હૃદયમાં આ હતું. કદાચ કીધું હોય, કીધું હોય, કોઈ લખ્યું હોય, સાંભળ્યું હોય, એ કંઈ હોય કે ન હોય, એને પણ તમને પર કરી દીધા શંકાથી. તીર્થંકરના હૃદય, તો તીર્થંકરના હૃદયની વાત આ પ્રત્યક્ષ વાળો જાણે કે અપરોક્ષ વાળો જાણે? અપરોક્ષ. હૃદય હૃદયની એકતા, ભાવ ભાવની એકતા, એ જે ચૈતન્ય ભાવ છે, એવો જ પરિશુદ્ધ ભાવ પોતાની અવસ્થા કરે અને આવું એકત્વ પણ એને જાગે. ખૂબ સરસ રીતે, ખૂબ વિચાર કરવા જેવો છે. જો સામાન્ય આ જન્મ જરા મરણ રોગ આ બધી બાધાથી મારું સ્વરૂપ છે, એનાથી રહિત હું છું, એ વિચાર કરે ત્યાં આત્મામાં વયો જાય જીવ. શેમાં જાય? બાકીના તો બધા જ પદાર્થોને ઉત્પન્ન થવાનું છે અને નાશ થવાનું છે. એવો કયો પદાર્થ જગતની અંદર જે ઉત્પન્ન થતો નથી અને જેનો નાશ નથી? એ છે પોતાનું એવું નિજ સ્વરૂપ અને સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું. ઓહો, જગતમાં જે કંઈ મહાત્મ્ય કહીએ, જે કંઈ મહત્ પ્રભાવજોગ કહીએ, જે કંઈ ચમત્કાર કહીએ, જે કંઈ લબ્ધિ સિદ્ધિ કહીએ, આ બધી જ જ્યાં રહેલી છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપ ત્યાં છે, ત્યાં બધું જ ગૌણ છે એનાથી. એવું ઠેકાણું, એવું નિજ સ્વરૂપ. નિજ કહેતા પોતાની વાત કરે, હવે પ્રભુની વાત મૂકી દીધી. આવું કોનું સ્વરૂપ છે? શબ્દ પ્રયોગ શું મૂક્યો? નિજ સ્વરૂપ. જે જીવ આવો વિચાર કરે એ નિજ સ્વરૂપને જાણે ને વેદે, પરમાત્માના સ્વરૂપને નહીં. ખ્યાલ આવે છે? અપરોક્ષ અનુભૂતિનો આ પ્રયોગ, આ પેરેગ્રાફમાં સહજ મોક્ષનો પ્રયોગ. મોક્ષ સહજ છે, આત્મ અનુભવ અપરોક્ષ છે, આત્માનુભૂતિ અપરોક્ષ છે. એ થઈ શકે છે, એ થવા માટેની પ્રક્રિયા ટૂંકામાં ટૂંકી, કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક જે કંઈ કહીએ એના આચારથી પર, સાંપ્રદાયિક વિધિ વિધાન ક્રિયાકાંડ કશું જ નથી. આ એક પેરેગ્રાફમાં જાઓ તો જીવે સહજ પરિણામ કરવાનું છે, અને પરિણામ જે કરવાનું છે એ જીવે પોતાના જ્ઞાન સ્વભાવના આધાર ઉપર કરવાનું છે. પરિણામ કોણ કરી શકે? જ્ઞાની કે અજ્ઞાની? વિચારના આધાર ઉપર. કર વિચાર તો પામ. આ આખું સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ નામ, બીજું કહીએ કેટલું? આ આત્મા વિશે અમારે શું કહેવું? કર વિચાર તો પામ. તું વિચાર કર તો તને પણ મળે. આટલી ઉત્કૃષ્ટ વાત કર્યા પછી વાતનો અંત, કર વિચાર તો પામ, તો તું કર તને મળશે. સાહેબ આટલી બધી તમે વાત કરી, મને તેમ થયું કે આ આત્મા આપણા હાથમાં આવવો મુશ્કેલ છે, આપણે તો આમાં કંઈ ગળ પડે નહીં, આપણે તો કોઈ વાત પલ્લો પડતું નથી. જ્ઞાની કે તને થાય. જ્ઞાનીની સમકક્ષ બનાવી દીધા, કેનારાની સમકક્ષ સાંભળનારો બની ગયો શિષ્ય, કે કર વિચાર તો પામ. ઉપદેશ દેનારને આત્મા પ્રત્યક્ષ છે, આત્મા રૂપ થઈને ઉપદેશ આપ્યો છે, અને સાંભળનાર કે છે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. નિજ પદ નિજમાં અહીં લહ્યું, દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને અવ્યાબાધ સ્વરૂપ. આ અવ્યાબાધ જન્મ જરા મરણ રોગ આદિ બાધાથી રહિત આ સાંભળનારની પરિણતિ થઈ. આત્મસિદ્ધિનો શિષ્ય એ સાંભળતો હતો, એને પરિણામ કર્યું. પરિણામ કરીને સદગુરુને જવાબ આપ્યો કે સાહેબ મને આત્મા મળી ગયો છે, દેહાતીત સ્વરૂપ, તેનાથી હું ભિન્ન છું. શરીરથી ભિન્ન અસ્તિત્વની અનુભૂતિ એ જ આત્મ સાક્ષાત્કાર. આટલી જબરજસ્ત તાકાત, આટલો અસરકારક માર્ગ, આ મોક્ષ માર્ગ સરળ અને સચોટ. પરમ કૃપાળુ દેવે એક પેરેગ્રાફની અંદર છ પદ છે એ તો આખી થિયરી મૂકી, સિદ્ધાંતો મૂક્યા. આ સનાતન સિદ્ધાંતો આ છે, પણ સિદ્ધાંતને પરિણિત કેવી રીતે કરવા? સિદ્ધાંતો ઘણા દુનિયામાં છે, પણ શું કરવું? આ એને પ્રયોગની ભૂમિકામાં, જો સાધક જિજ્ઞાસુ બનીને આત્માર્થી બનીને કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. યથા યોગ્ય દશા પ્રાપ્ત કરીને સદગુરુના બોધની અંદર લીન થાય અને બોધમાં કહેલા તત્વોની જો પોતે વિચારણા કરે, વિશુદ્ધ ચિત્તથી વિચારણા કરે, તો એને આ પ્રકારનું પોતાનું સ્વરૂપ અપરોક્ષપણે અનુભવમાં આવશે, વેદનમાં આવશે. એ અનુભવ કેવો? વેદનરૂપ અનુભવ. અનુભવ તો ખરો, પણ કેવો? વેદનરૂપ અનુભવ. કેવો સુખ છે આત્માનો, આનંદ કેવો છે? તો પોતાના વેદનરૂપ છે. તે કૃતાર્થ થાય છે અને એનું પરિણામ શું આવે? બસ આત્મા પામી ગયા. તો એને મોઢામાંથી એ જ નીકળે, અહો અહો શ્રી સદગુરુ. શું તમને કહું, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌજ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખ નહીં, આ જુદું. પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થવો જોઈએ, મતિ કલ્પનાએ નહીં, સ્વચ્છંદથી નહીં, પણ પરમ પુરુષના વચને. તે પુરુષો જેને આવો નિશ્ચય થયો છે, છ પદ સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય. આત્મા છ પદ સપ્રમાણ, ન્યૂનાધિક નહીં, છ એ છ પદ આત્માના માન્ય છે. આ તો હું આત્મા છે એ માનું છું, નિત્ય માનું છું, કર્મનો કરતા નથી માનતો. ગયો જા, તને સપ્રમાણ નથી, તારે એને કર્મનો કરતા માનવો પડે, કેમ કે તું જ કર્મનો ભોગતા છો. હું કઈ ભોગતા પડું નહીં, પરમાત્મા ભોગવે. ગયો, અધૂરો છે તારો નિશ્ચય, સપ્રમાણ નથી. સપ્રમાણ નિશ્ચય થયો છે, અને આ સપ્રમાણ નિશ્ચય ક્યારે થાય એની ખૂબી અહીંયા કૃપાળુ દેવે વચમાં ત્રણ શબ્દ મૂકીને, પરમ પુરુષના વચને. પરમ પુરુષના વચને છ પદ સપ્રમાણ થાય, બીજાના વચનથી થાય નહીં. એ પરમ પુરુષના વચને છ પ્રમાણ થાય એની સરસ વાત કૃપાળુ દેવે. પરમ પુરુષ એ જે શબ્દ પ્રયોગ કર્યો છે એની થોડી વિચારણા એટલા માટે કે જે સદગુરુની વાત છે આ પરમ પુરુષની વાત છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ. આ જે પરમ પુરુષ છે એ જ સદગુરુ પ્રભુ છે. એણે જ પોતાનું આત્માનું જેણે ભાન આપ્યું, આત્માનું ભાન આપનારા સદગુરુ છે અને પરમ પુરુષ છે. એટલે એ પરમ પુરુષમાં એમણે 79ના એક પત્રની અંદર જગતના ભિન્ન ભિન્ન મત દર્શનની વાત મૂકી છે. એમાં કહ્યું છે કે જેને આત્મા આત્મસિદ્ધિ કરવી છે એને અનુભવી ગુરુને સેવવા જોઈએ. એ અનુભવી ગુરુ એ પરમ પુરુષ છે. એ કહ્યા છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જો. આ પરમ પુરુષ આત્માનો એ કે છે, બાહ્ય તેમજ અભ્યંતરે, બહાર ને અંદર અભ્યંતર એને ગ્રંથ ગ્રંથિ નહીં જો, કોઈ ગાંઠ નથી, કોઈ ગ્રંથિ નથી, સરળ દ્રષ્ટિ, સરળ છે, કોઈ ગાંઠ નથી આત્મામાં, ગ્રંથની ગ્રંથિ એ નથી, અને ગ્રંથ એટલે ગાંઠો પણ નથી, એક ગાંઠો પણ બંધાયેલી નથી. કેવો સરળ, કેવો નિર્દોષ નરનું કથન માનો, આ નિર્દોષ છે, આ સરળ દ્રષ્ટિવાળો પુરુષ છે. એની વાત મૂકી છે કે આ પુરુષ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું ભાનની, આ પરમ પુરુષ છે, એ સદગુરુ છે. સદગુરુની ઓળખાણ કૃપાળુ દેવે પરમ પુરુષના રૂપમાં અહીંયા આપી છે. અને એ આપી છે તો એ પ્રકારે એક સૌભાગભાઈને એક પત્ર લખ્યો 781, એની અંદર એણે બનારસી દાસજીએ જે પરમ પુરુષનું વર્ણન કર્યું છે એનું વર્ણન કર્યું છે. પરમ પુરુષની દશા કેવી હોય, કંચનને કાદવ જેવું જાણે રાજગાદી ને નીચપદ જાણે, કોઈથી સ્નેહ એને મરણ સમાન છે, મોટાઈ તો લીપવાની ગાર જેવી જાણે, કિમિયા વગેરે ચમત્કારના જોગને ઝેર સમાન જાણે, સિદ્ધિ ઐશ્વર્યને અસાતા સમાન જાણે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશ અભરખો જે છે એને અનર્થ સમાન જાણે, પૂદગલની છબી એવી ઔદારી કાયા એને રાખ સમાન જાણે, જગતના ભોગ વિલાસ એને મૂંઝવણરૂપ છે, ઘરવાસ એને ભાલા સમાન છે, કુટુંબનું કાર્ય એને મૃત્યુ સમાન છે, લોકમાં લાજ વધારવી પ્રતિષ્ઠા વધારવી આપણો વટ પડી જાય, આપણો પ્રભાવ દુનિયાભરમાં થાય, આ ઈચ્છા એને મુખની લાળ સમાન છે, કીર્તિની ઈચ્છા એને નાકના મેલ જેવી છે, પુણ્યના ઉદયને જે વિસ્તાર સમાન ગણે છે, હોય પુણ્યનો ઉદય, પૂર્વનો આરાધક જીવ હોય, બધું જ અનુકૂળ થાય, એને વટાવી ન ખવાય, વિષ્ટા સમાન, વિષ્ટાનો ત્યાગ કરાય, વિષ્ટાનો આહાર ન કરાય, એમ પુણ્ય પ્રાપ્ત કઈ પણ વસ્તુ અનુકૂળતા હોય તો પુણ્યને વટાવી ન ખવાય. આ પણ એક પરમ પુરુષની દશાના વર્ણનની અંદર કૃપાળુદેવે લખ્યું છે, અદભુત વાત મૂકી છે, અને એ 833ની અંદર પણ એક વાત મૂકી અને પરમ પુરુષ સમજાવ્યા છે. આપણે એટલા માટે કે પરમ પુરુષ અને સદગુરુ એ બેયની અવસ્થા જુદી નથી. જ્યારે જ્યારે સદગુરુનો વિચાર કરવો હોય, પરમ કૃપાળુ દેવે કહેલા સદગુરુ, આપણી મતિકલ્પનાના સદગુરુની કોઈ વાત ત્યાં નથી, એ જેને જે માનવા એ માનજો, ત્યાં તો લોટ માગવા વાળો મહારાજને ગુરુ માનશો તો નથી, એની કોઈ વાત નથી. અહીંયા તો આપણા સદપુરુષ વિતરાગ સમાન પરમાત્મા દશા સ્વરૂપ પુરુષે સદગુરુ કોને કીધા છે? પરમ પુરુષ એ કહે છે, સર્વદ્રવ્યથી, સર્વક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. આ પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય કરવાનો છે. એ પરમ પુરુષ કોણ? તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના કોઈ પ્રતિબંધ જેને નથી અને જે પોતાના નિજ આત્મ સ્વરૂપમાં સ્થિત છે તે ગજબ છે. પછી તેને આખું બધું વર્ણન આપ્યું છે, પણ આપણે અત્યારે એ સમજવા પૂરતું જ લઈએ છીએ, અને આવું આ ન હોય તો એ પુરુષનું મહાત્મ્ય એ કૃપાળુ દેવે પત્રાંક 400ની અંદર એનું શીર્ષક આપીને કહ્યું છે કે એ પુરુષ કેવો, કોના આપણે ગુણગાન ગાવા, કોને નમસ્કાર કરવા અને કોના સહારે રહેવું, કોનો આશરો ગ્રહણ કરવો, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી, ઇઝ કમિટેડ ટુ નન, કોઈ દ્રવ્ય આ જોઈએ નહીં, આ જોઈએ ને, આ મારા શિષ્ય કાંઈ માથાકૂટ નહીં, બધી ક્ષેત્ર નહીં, કાળ નહીં, ભાવ પણ નહીં, પ્રતિબદ્ધપણું નથી. આવો જે પુરુષ છે બધાથી અત્યંત પ્રતિબંધ રહી તે પરમ પુરુષને નમસ્કાર 833માં કર્યા, એ 400ની અંદર પણ એ જ કહ્યું, આ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, આ પરમ પુરુષ છે એ સદગુરુ છે, અને આ પરમ પુરુષના વચને જેને આત્માનો નિશ્ચય થયો છે, છ પદ સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય થયો છે, કેવી રીતે થયો છે? પરમ પુરુષના વચને. અને 600-493નો પત્ર કોનો છે? તો કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. આ કોના વચન છે? પરમ પુરુષના વચન છે. શુદ્ધ આત્મ સ્વરૂપને જે પામ્યા છે એમના વચન છે. આ છ પદની પ્રરૂપણા કૃપાળુ દેવ કે છે, અમે તો કહીએ છીએ પણ કીધી છે કોણે? કોના વચન છે આ? 493નો પત્ર કોનો છે? 493 એ તો સનાતન અને શાશ્વત એવા અનંત સિદ્ધ ભગવંતો કેવડી ભગવંતો અરિહંતો, આ બધાએ જે વાત મૂકી છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે, જન્મ જરા મરણ ઇત્યાદિથી જે મુક્ત થયા છે, આવા શુદ્ધ સ્વરૂપમાં બિરાજમાન એવા પુરુષોએ કહ્યા છે, એવા જ્ઞાની પુરુષોએ એ નીચે કહ્યા છે, તે છ પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહી અને કૃપાળુ દેવે એ તો આ બધા પુરુષોએ કીધું છે, છ પદ કીધા અને ત્યાર પછીનો પેરેગ્રાફમાં એનું રહસ્ય બતાવ્યું કે આ પરમ પુરુષના વચન છે, આત્માના છ પદનો જે જીવ વિચાર કરશે, પરિણામ કરશે, એ જીવને પોતાનું નિજ સ્વરૂપ જાણશે, વેદશે, કૃતાર્થ થશે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા, પછી પરમ પુરુષના વચને આત્માનો એટલે એવા આત્માનો નિશ્ચય થયો છે, આત્માનો નિશ્ચય થતો નથી આપણને, જે બી કરવો હોય તે બી આ છ પદની અંદર પરમ પુરુષોએ કહી છે તે વાતને પકડી લેવી. તે પુરુષો જેને આવો નિશ્ચય થાય તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્ય કાળમાં પણ તેમ જ થશે, અન્યથા નહીં. બસ જન્મ જરા મરણાદિ સર્વને ટાળવા માટેનો એકમાત્ર ઉપાય શુદ્ધ આત્મ સ્વરૂપનો નિશ્ચય, અને એ શુદ્ધ આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવો હોય તો છ પદ સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય, એ નિશ્ચય કરવો હોય તો પરમ પુરુષના વચને તેનો નિશ્ચય કરવો. કોઈ મતિ કલ્પનાથી, કોઈ હેતો તો ને કેતીને એના આધારે નહીં, આત્મા આમ છે ને આત્મા આમ છે, તું જે કહી કંઈ નહીં, પરમ પુરુષ શું કહે છે એવા આત્માનો નિશ્ચય કરવો, એ આત્માના વચનોને, એને કહેલું આત્માનું સ્વરૂપ, આત્માના પદ એ જાણવા, વિચારવા, વિચારીને પરિણામ કરવું, પરિણામ કરશે તો પોતાને અનુભૂતિ પ્રગટ થશે. આ છ પદનો પત્ર અને આત્મસિદ્ધિ શાસ્ત્ર, એ છ પદના પત્રની વિશદ છણાવટ સાથેનું આ બે અદ્ભુત શાશ્વત અને સનાતન મોક્ષ માર્ગ શ્રીમદ રાજચંદ્રજીની અદ્ભુત આ જગતને દેન છે. આ કડીકાળની અંદર છિન્ન વિચ્છિન્ન થયેલ વિતરાગના માર્ગને અખંડિતપણે જોડવાની અંદર આ પુરુષે મોક્ષ માર્ગ યથાતથ્ય જેવો છે તેવો એના શુદ્ધ પર્યાયની અંદર આપ્યો છે. જીવને હવે કોઈ વિચારવાનો, ક્યાંય જોવાનો પ્રશ્ન નથી. માત્ર વિચાર કરવાનું કામ આપણા ઉપર રાખી દીધું. એ આત્મસિદ્ધિમાં કીધું કે કર વિચાર તો પામ, સાહેબ આ બધું કેદી મળે, બસ એની પ્રારંભ એક જ, તો વિચાર કર. પણ અવિચાર કરમાં, કુવિચાર કરમાં, વિચારોના વમણમાં સપડાઈ જામાં સુવિચાર કર. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. પત્રાંક 706, તારે વિચાર કરવો તો પેલા સત્પુરુષના વચનને કેન્દ્રમાં લે, એના ઉપર ઉપયોગને સ્થિર કર, એના ઉપર તારી બુદ્ધિને જોડ, એના ઉપર તારા મનને લગાવ. આ એની પ્રોસેસ છે. કર વિચાર તો પામ, આ યોગ છે, આ વિચાર યોગ છે. વિચાર યોગના આધાર ઉપર આત્મસિદ્ધિ એ પરમ કૃપાળુ દેવનો મહાન મંત્ર. વિચાર યોગના આધાર ઉપર આત્મસિદ્ધિ. આ કાળમાં વિચાર તો કોઈ પણ કરી શકે, અબુદ્ધ કરી શકે, અશક્ત કરી શકે, બીમાર કરી શકે, વિકલાંગ કરી શકે, શ્રીમંત કરી શકે, નિર્ધન કરી શકે, શહેરમાં રહેતો હોય કરી શકે, અને અત્યંત ગ્રામ્યમાં હોય તો પણ કરી શકે, કોઈ સાધન ન હોય એની પાસે સંચારના અને માધ્યમના તો પણ કરી શકે. કારણ કે વિચાર એ પોતાનું સાધન છે, એનાથી પોતે ક્યારે રહિત નથી. આ જીવ વિચારથી ક્યારે રહિત નથી. આવું સાધન હાથ મગું છે. જ્યાં ઊભો છું ત્યાં, જ્યાં બેઠો છું ત્યાં તું શરૂ કર, અને સ્વરૂપની સાથે અનુસંધાન થશે. સરસંધાન પાકું કર તો અનુસંધાનની પ્રક્રિયા બધી સાચી રહેશે, અને જેનું અનુસંધાન સાચું આવશે એને સરસંધાન લક્ષ્ય થયા વિના રહેશે નહીં, એ લક્ષ્યની અનુભૂતિ થશે. આ વિચાર જે પત્રનો મુખ્ય ભાગ હતો, રહસ્ય ભાગ, એની વિચારણા પૂરી છે. પછી સત્પુરુષને આ ઉપકાર માટે જે પ્રભુએ નમસ્કાર કર્યા છે એની વિશેષ વિચારણા હવે પછી કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.